તારીખ 22/4/1991 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 679 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 306
વાણી ઉપરથી કહેનાર જ્ઞાની છે કે કહેનાર જ્ઞાની પોતાની યોગ્યતા હોય તો એ તફાવત સમજી શકે છે. એ વિષય ચાલી ગયો છે. યોગ્યતાની સાથે સાથે વાણીના લક્ષણોમાં શું શું ખાસ પ્રકારના લક્ષણો છે એ વાત કરી. હવે વર્તમાન જ્ઞાની ભૂતકાળના જ્ઞાનીને એની વાણી ઉપરથી ઓળખી શકે છે, એવી એમના જ્ઞાનમાં શક્તિ છે એ વિષય લે છે. પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય અને માત્ર તેની મુખવાણી રહી હોય તો પણ વર્તમાન કાળે જ્ઞાની પુરુષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાની પુરુષ. પૂર્વકાળે જે જ્ઞાની થઈ ગયા હોય વર્તમાનમાં વિદ્યમાન ન હોય પણ એમના મુખેથી જે વાણી નીકળી હોય એ વાણી એમને એમ રહી જઈ હોય ફેરફા વગર, તો પણ વર્તમાન કાળે જ્ઞાની પુરુષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાની પુરુષની છે. એમ બીજા જ્ઞાની ભૂતકાળના જ્ઞાનીની વાણી છે એ જ્ઞાની હતા એમ જાણી શકે છે. કેમ કે રાત્રિ દિવસના ભેદની પેઠે અજ્ઞાની જ્ઞાનીની વાણીને વિશે આશય ભેદ હોય છે. આશય ઉપરથી જાણી શકે છે. કોના ઉપરથી જાણે છે? આશય ઉપરથી જાણે છે કે આ વાણીમાં આશય આત્મહિતનો સ્પષ્ટ રહેલો છે અને એવા જ શબ્દો હોવા છતાં એમાં આશય નથી રહેલો એમ જાણી શકે છે. અથવા વાણી તો વાણી છે, ભલે વાણીના શબ્દો લગભગ સરખા હોય તો પણ કહેનારના ઉદ્દેશને સમજી શકે છે કે અહીંયા કહેનારનો ઉદ્દેશ શું છે. જ્યારે કહેનારનો ઉદ્દેશ એક આત્મહિત અથવા આત્માર્થ ન જ હોય તો એ વાણીનો ધ્વની બીજી રીતે હોય છે અથવા એ આશય સમજી શકાય છે, ઉદ્દેશ સમજી શકાય છે. અને એમ ન હોય તો કોઈ અન્ય હેતુ હોય છે જે આત્માર્થ સિવાયનો હેતુ હોય છે એ પણ સમજી શકાય છે. બહુ સારો મુદ્દો કે જ્ઞાનીની વાણીમાં એનો ઉદ્દેશ જે છે આત્મહિતનો એ બીજા જ્ઞાની પકડી લે છે. જ્યારે જ્ઞાનીની વાણી નથી હોતી પણ જ્ઞાનીની વાણી જેવી વાણી હોય તો પણ કહેનારના ઉદ્દેશમાં એ વાત નથી એ વાત એ સમજી શકે છે, એ પકડી શકે. આપણે કોઈ નેગોશિએશન્સના વિષય હોય છે, વાટાઘાટ જેને કહે છે ગુજરાતીમાં, તો પહેલા માણસ વાટાઘાટના શરતો ઉપર બહુ ધ્યાન નથી દેતો. બુદ્ધિશાળી માણસ હોય એ વાટાઘાટમાં કઈ કઈ વાતો કરે છે, કેવી વાતો કરે છે એના ઉપર ધ્યાન નહીં દે. એની સમગ્ર વાતમાં ઉદ્દેશ શું છે, આટલી વાતો કરવા પાછળ એનો ઉદ્દેશ શું છે? કોઈ વાતો એવી કરે કે જે તમારા ફેવરને હોય, બને કે ન બને, જો ભાઈ અહીંયા અમે તમારું હિત જોઈએ છીએ, અહીંયા અમે તમારી જે વાત છે એ જ વાત અમે પણ કરીએ છીએ, તમારે તો અમારી વાત કર કે તમારી વાત કર, પણ તારો ઉદ્દેશ શું છે એ ખ્યાલમાં છે તો બધું ખ્યાલમાં છે, જે ઉદ્દેશ નથી ખ્યાલમાં તો કઈ ખ્યાલમાં નથી. જે ઉદ્દેશ સમજી લે છે એ વાટાઘાટની અંદર ભૂલમાં નથી આવતો, અથવા પોતે પણ પોતાના સામાન્ય અને પોતાના ઉદ્દેશને ચૂક્યા વગર જ વાટાઘાટમાં ચાલી શકે છે, નહીં તો પોતે વિષયાંતર કરીને સ્લીપ થઈ જાય, મૂળ વાત રહી જાય ને બીજી ચાર વાતમાં પોતે ઉતરી જાય. ઉદ્દેશ ઉપર કાર્યસિદ્ધિનો આધાર છે. આ એક ઉદ્દેશનો વિષય પણ થોડો સૂક્ષ્મતાથી વિચારવા ગયેલો છે. જેમ કે જ્ઞાનમાં એકબીજો મહત્વનો વિષય લઈએ એના ઉપર છે, તો જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવ છે, જ્ઞાનના પર્યાયમાં, જ્ઞાનના ઉપયોગમાં, જ્ઞાન લક્ષણ સ્વભાવ લક્ષણ છે, આત્મલક્ષણ છે, પરોપ લક્ષણ છે. તો જ્ઞાન એટલે જાણે એમ સામાન્ય રીતે એવું વિચારવામાં આવે છે કે જાણે તે જ્ઞાન, આ બધું જાણે તે જ્ઞાન. હવે જ્ઞાનને એ રીતે જાણવું કે જ્ઞાનમાં સ્વભાવ શું છે, સ્વભાવ કેવો છે, એવી જિજ્ઞાસાના ઉદ્દેશથી જ્ઞાનને જાણવું, આ બે છે. જાણવા જાણવામાં બહુ મોટો ફરક છે. જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવ છે એ જોવાનો જેનો ઉદ્દેશ છે તે જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વભાવને ગ્રહણ કરી શકે છે. એવા ઉદ્દેશ પૂર્વક જ્યાં સુધી ઉપયોગમાં સ્વભાવને જોવાનો પ્રયત્ન નથી થતો ત્યાં સુધી સ્વભાવનો પત્તો નથી લાગતો. ઉદ્દેશ છે એ બહુ મહત્વનો મુદ્દો છે, એ બહુ વ્યવહારુ વિષય છે. પ્રેક્ટિકલ જેને કહેવામાં આવે એવો વિષય છે, ભણવાનો વિષય નથી પણ એ પ્રેક્ટિકલ વિષય છે. એમ જ્ઞાની પુરુષ પણ ભૂતકાળમાં થયેલા જ્ઞાનીની માણી ઉપરથી એનો ઉદ્દેશ સમજે છે, પોતે પણ જે ઉદ્દેશથી પોતાનું કાર્ય સાધે છે એવો જ ઉદ્દેશ સામાન્ય વાણીમાં તરત જ જોઈ શકે છે, તરત જ સમજી શકે છે કે બરાબર છે. આવી વાત જ્ઞાની સિવાય કરી શકે નહીં, અનુભવી સિવાય કરી શકે નહીં, સાધના કે આરાધના કે ઉપાસના કરતો હોય તે જ આવી આરાધનાની વાત સમજી શકે અને સમજાવી શકે કે કહી શકે. માત્ર વિદ્વાનનો કે પંડિતનો આ વિષય નથી, એ વાત જ્ઞાની સમજી શકે છે.
સંયોગ થી પ્રવચનો પણ કરે એને કેવી રીતે પકડ અંદર ભાવના તો એને આત્મ
યોગ્યતાનો ખ્યાલ આવી જાય, કેમ કે અનુભવ સહિતપણું અને અનુભવ રહિતપણામાં અંતર બહુ મોટું છે. અંધારાજવાળા જેટલું અનુભવ સહિતમાં જેવું આત્મ સ્વરૂપ છે એવું પ્રગટપણે અનુભવ ગોચર થયો છે, વેદન ગોચર થયો છે. અને જેને અનુભવ નથી થયો એને ખરેખર આત્મ સ્વરૂપ કેવું છે એ વિષય મનમાં એ અંધારામાં છે. એટલે અંધારા જવાનો જે ફેર છે તો કઈ એછાનો રહે નહીં. ભાવના હોય, અધ્યાત્મની રુચિ હોય તો એના વાંચનમાં પ્રવચનમાં એ વિષય પોતાની રુચિથી ચાલતો હોય, પોતાની ભાવનાથી ચાલતો હોય તો બીજા કરતા સારો આવે, પણ છતાં અનુભવ જેને નથી એ જેને આકરો છે એ આકરો તો ઉભો રહે છે. કેમ કે વસ્તુ જેય છે ને વસ્તુ નથી જોઈ, વસ્તુ ચાખે છે ને વસ્તુ કદી ચાખી જ નથી, આ તો આસ્વાદનો વિષય છે. એ મતલબ છે એ હંમેશા સુધી રહી જાય છે. ભાવનાનો રસ અને અનુભવ રસ એમાં અંતર શું છે? કે રુચિ અને ભાવનામાં એ વિષય સમક્ષ આવે છે શાસ્ત્રમાંથી, ત્યારે કુદરતી પોતાની યોગ્યતાને કારણે એ વાત રૂચે છે, ગમે છે અને એ પ્રકારે એ વાત આવે છે. જ્યારે અનુભવી જીવને તો ગુણ અનંત કે રસ સમે અનંત ગુણનો રસ લઈને એ પરિણામ આવે છે. આખું જે પરમ તત્વ છે, સર્વોત્કૃષ્ટ તત્વ છે, એ જ્ઞાનની અંદર પ્રગટ સમક્ષ છે, જ્ઞાનની સમક્ષ એ પ્રગટ છે અને એનું પરિણામ અંદરમાં એક ધારા ચાલે છે. પછી એની ધારા ચાલે છે તદ અનુસાર સાદ્રશ ભાવે, એટલે એનો જે પ્રકાર છે અને ભાવનાનો પ્રકાર છે એમાં અંતર રહી જાય, અંતર પડે છે. આવિર્ભાવ થાય છે એ વાત કરતા, એ વિષયને હાથમાં લેતા એ વખતે અંદરથી આત્મામાં વિશેષ આત્મરસનો આવિર્ભાવ થાય છે. એ પ્રકાર પેલાની ક્યાંથી આવે? ભલે રુચિ હોય, ભાવના હોય, તો એની મર્યાદા છે. આ એ મર્યાદા છે, ઘણો આગળનો વિષય છે. અહીંયા તો એવા રુચિ વાળાને નથી, અહીંયા તો જે જીવ શીખી લીધેલી વાત છે એને વાત કરે છે, પણ પોતાને કાંઈ એ બાજુનો રસ નથી, ભાવના નથી, પણ છતાં વાત કરે છે. તો ત્યાં શું હોય છે કે ઉપદેશ બીજો હોય છે, એક સ્વરૂપ પ્રાપ્તિના ઉદ્દેશ અને ભાવનાથી વાંચન થાય અને એક એ સિવાયની અન્યથા ઉદ્દેશથી થાય. એમાં કોઈ ને કોઈ લૌકિક અભિનિવેશ, કોઈ ને કોઈ બીજો ભૌતિક, કાંઈ ને કાંઈ પ્રકાર જે અન્યથા હોય છે એ મોટો વિપર્યાસ છે. એટલે મુમુક્ષુ જીવ પણ રુચિ અને ભાવનાથી વાંચન કરે તો સારી વાત છે, કેમ કે પોતાની રુચિને ભાવના એ નિમિત્તે વૃદ્ધિગત કરશે. તો એટલું જો ન હોય તો એને તો વાંચન કરવું જ ન જોઈએ, એ પોતાનું અહિત કરશે. શું કરશે? અહિત કરશે. કેમ કે ઉપદેશ દેનારને નું માન મોટું છે જગતમાં, ભલે કેવો ઉપદેશ દે છે એક વાત, એક બાજુ વાત નહીં, પણ ઉપદેશ દેનારનું માન મોટું છે જગતમાં. અને મનુષ્ય પર્યાયમાં માન પ્રકૃતિ એ જીતવી સૌથી વધારે કઠિન છે, એટલે એને અહિત થતા વાર ન લાગે. જે દેવતે ઘણી અંગત ચર્ચાઓ કોઈ વાર કરતા પોતાનામાં, એ ઉપરથી સમજવાનું શું છે? દેવતો એમનો વિકલ્પ આવ્યો અને કોઈ નહીં, પણ સમજવાનું એ છે કે આમાં વાંચન કરે એટલે લાભ જ થાય વાંચન કરનારને, એવું નથી. વાંચન કરનારને શાસ્ત્રનું વાંચન કરતા કરતા નુકસાન થાય એવું પણ બને છે. એટલે એ પ્રશ્ન બહુ સંભાળીને વિચારવા જેવો છે. એટલા માટે વિચારાયો છે તો વાંચનની પદ્ધતિ છોડીને સત્સંગની પદ્ધતિમાં જે આપણે ત્યાં પણ પદ્ધતિ છે એ વાંચનની પદ્ધતિ ચાલુ રહી છે, પણ વાંચનની પદ્ધતિ કરતા સત્સંગની પદ્ધતિમાં મોક્ષવું હોય તો વધારે લાભનું કારણ થાય, અથવા તો કોઈને નુકસાનનું કારણ ન થાય. કેમકે એ પણ એ જ સુપિરિયરિટી ઓફ કોમ્પ્લેક્ષ માં ન રહીએ. એ પણ એમ જ કે ભાઈ આપણે બીજા જે વિચારોની આપ લે કરે છે એમાં મારે પણ વિચારવાનું છે કે ક્યાંક મારી ભૂલ નથી થતી, એમ એને પોતાની બી ખ્યાલ રહીએ સત્સંગમાં બેસતા. કે આ એક સામૂહિક પ્રયાસ છે કે જેમાં પોતાની ભૂલ ન દેખાતી હોય તો દેખાવાનો એક અવકાશ છે. એટલા એટલા પોતાની ભૂલ ની જડે ચાર જણા બેઠા હોય ને વિચાર કરતા હોય પોતે વાત કરે તો બીજાને થાય તમે આ વાત કરી પણ આ વાતમાં આવો દોષ ન આવે. મને કેમ લાગે છે કે આ વાતમાં આવો પણ દોષ આવે, જરા ફરીને વિચારી આવે તો વાત નહીં તો પોતાને ખ્યાલ ના આવ્યો હોય બીજાને ખ્યાલ આવે. અને જે ઉદ્દેશક તરીકેનો માન ચડવાનો એ પ્રસંગ મળ્યો. અને કોઈ વિદ્વાન કે વાંચનકાર હોય તો જ સત્સંગને સ્વાધ્યાય ચાલે એવી પાંગલી સ્થિતિ પણ મળી. અહીંયા તો જ્ઞાની બીજા જ્ઞાનીને ભૂતકાળના જ્ઞાનીને ઓળખી લે છે એટલો મુદ્દો છે. ઠીક છે, તો આપણે તો કઈ વિચાર્યું નથી પણ પ્રશ્ન નીકળે ત્યારે વાત વિચારમાં આવે છે. વિષયંતર છે અહીંયા તો મુદ્દો જ્ઞાની જ્ઞાની વચ્ચેનો છે. અને આત્મદશાના તારતમ્ય પ્રમાણે આશયવાળી વાણી નીકળે છે. એ જે આશય છે આત્મહિતનો જે આશય છે એ પણ આત્મદશાના તારતમ્ય પ્રમાણે નીકળે છે. એટલે કે કોઈ જ્ઞાની વિશેષ ઉગ્ર પુરુષાર્થી હોય તો પણ એ વર્તમાન જ્ઞાની ભૂતકાળના જ્ઞાનીને એમ સમજી લે આ જ્ઞાનીની દશા ઘણી જોરદાર છે. આ જ્ઞાનીની દશા ઘણી પુરુષાર્થ બરાબર જ્ઞાની છે, એકદમ તીવ્ર પુરુષાર્થી ધર્માત્મા લાગે છે. આ શું ભૂતકાળના એ પોતે પકડી શકે છે. એનું જોર છે વાણી ઉપરથી જે આશયનું જોર છે એ પણ પકડે. આશય પકડી લે નહીં, આશયનું જોર પણ પકડે. એટલે એનો પેટા ભેદ થયો. આશય પકડે અને આશયનું જોર પણ પકડે. આત્મદશાના તારતમ્ય પ્રમાણે આશય વાણી નીકળે છે. તે આશય આ ત્રીજી વખત લીધો. તે આશય આ એક જ પેરેગ્રાફમાં ત્રીજી વખત શબ્દ વાંચ્યો. તે આશય વાણી ઉપરથી વર્તમાન જ્ઞાની પુરુષને સ્વાભાવિક દ્રષ્ટિગત થાય છે. એને સ્વાભાવિક જ દ્રષ્ટિગત થાય છે કેમ કે એ પોતાનો વિષય છે, એ વિષયમાં પોતે નિપુણ છે, એક્સપર્ટ છે. એટલે એને સતત જ્યારે છે સ્વાભાવિકપણે હો આવી વાત છે, આવી વાત કરી પોતા તો સારા પોતા ઉછળી જાય છે. નિમિત્ત નિમિત્ત પરથી અનુસંધાન તેના જબરદસ્ત પુરુષાર્થી ધર્મમાં અને પાસન મળી છે. દ્રષ્ટાંત તરીકે લઈએ તો એ વાત મૂલ્ય છે કે સુગ્રાણીજીની હયાતીમાં એ પ્રકટપણે જાહેર નથી આ હૃદયના મથે છે અને એમના એમના પુસ્તક હંસા પછી એટલી જાહેરાત કરી એક ભાવ પછી એ નિર્માણ તમને અમારે તો ચાર ભાવ છે. પોતે હારવાર કહે છે અમારે તો હજી ચાર ભાવ. ચોથા ભાવમાં અમે જયારે દીક્ષા લઈને નમો સિદ્ધાંત એવો ઉચ્ચાર કરશું ત્યારે અમારા નમસ્કાર એને પહોંચશે. એ સુધા લઈને આવશે બીજા અનંતા સિદ્ધો સાથે અમારા નમસ્કાર એને પહોંચશે. ફાવે જ નહીં ને મારી સાથે કોઈ બાત બના કે જાના ઓર કહેના મેરે છે નહીં હો સકતા હૈ મારાથી થઈ નથી શકતું કરી જ ન શકે એ રીતે આવડે ને એને ફાવે. પછી કોઈ કીધું ભાઈ કોઈ આડી બી વાત મૂકી દઉં એટલે આ તો વાત છે. તો કે આપણે એવું કાંઈ અનુચિત તો કામ કરતા નથી. મને કહે છે આપણે કોઈ હું કોઈ એસા અનુચિત તો કાર્ય નહીં કરી રહ્યા ભલે હું કોઈ ગમે તેમ વાત કરે આપણે ક્યાં કાંઈ અનુચિત તો કરતા નથી. પછી આપ ભાઈ ફિર ભાઈ કઈશ વાત કર ફિર ભાઈ કઈશ વાત કરે પછી શું વાતનો ભય છે શહેજ જે થાય તે થવા દે, શહેજ હોય તો મને દો, કુછ કરના નહીં. તે આશય વાણી પરથી વર્તમાન જ્ઞાની પુરુષને સ્વાભાવિક દ્રષ્ટિગત થાય છે અને કહેનાર પુરુષની દશાનું તારતમ્ય પણ લક્ષ્યગત થાય છે કે આ જીવનો પુરુષાર્થ કેટલો છે એ પણ લક્ષ્યગત થાય છે, એ જ્ઞાનમાં આવે છે. અત્રે જે વર્તમાન જ્ઞાની શબ્દ લખ્યો છે તે કોઈ વિશેષ પ્રજ્ઞા પ્રબોધ બીજ સહિત પુરુષ શબ્દ અર્થમાં લખો છો, એ વર્તમાન જ્ઞાનીમાં કોઈ વિશેષ પ્રમાણંત છે અથવા તો પ્રગટ બોધ સહિત પુરુષ હોય તો પણ લખી શકાય, બોધિ બોધિજી હોય, બોધિક પ્રત્યે હોય એટલે સ્વરૂપ ભાષિકીઓ હોય એ પણ પકડી લે, જ્ઞાની પણ પકડી લે અને વિશેષ પ્રજ્ઞાવંત કોઈ બોધબીજ સહિતનો જીવ હોય તો પણ પકડી લે, એટલે સંસ્કારી જીવ હોય તો પણ પકડી લે એમ કહેવું છે. એમ કેમ લીધું? બહુ વિચારવા જેવો વિષય છે કે સંસ્કારી જીવ હજી તો મિથ્યા દ્રષ્ટિ છે તો પણ એ જ્ઞાનીના નિમિત્ત વગર પામી જાય છે, ક્યાંથી પામે છે? કે કોઈ બીજા જ્ઞાનીના શાસ્ત્રના વચન ઉપરથી પામી જાય છે, ઉપસ્થિત નથી સામે જ્ઞાની, વચન જ એના ઉપસ્થિત છે તો એના ઉપરથી પામી જાય છે, એટલે એમ દેખાય છે કે એવા બોધગીર સહિતના જે કોઈ પુરુષ હોય તો એ પણ ત્યાં સુધી ત્યાંથી માનીને બીજા જ્ઞાની ઉપરના જ્ઞાની એ બધા પણ ભૂતકાળના જ્ઞાનીને સારી રીતે ઓળખી શકે છે. અનુભવ સુધી પહોંચી ગયા, કેમ કે એ જ્ઞાનીની વાણી છે એવી તો પ્રતીતિ આવી જ હોય, પ્રતીતિ વગર તો એટલી શ્રદ્ધા ને એટલી ભક્તિ પણ આવે નહીં, અથવા સમયસર માંગતા એમનો જે ખાસ ભાવ જે પોતે પ્રસિદ્ધ કર્યો છે કે આ અશરીરી થવાનું શાસ્ત્ર છે, આત્મા જે અશરીરી છે એમ થઈ જાય, આત્મા એવો અશરીરી થઈ જાય ને રહી જાય એવું આ શાસ્ત્ર છે, બે હજાર સુધી જાય એવું શાસ્ત્ર છે. એ ભાવ ક્યાંથી થાય છે? સંસ્કારને લઈને થાય છે. સમયસર તો 2000 વર્ષથી દિગંબર સંપ્રદાયમાં પડ્યું છે, પણ જે કોઈ જ્ઞાની થયા સંસ્કારી પુરુષ જ્ઞાની થયા એમાંથી થયા એવા અનેક થયા. એટલે બુદ્ધિની વાત લીધી છે, ત્યાં સુધી આ શક્યતા છે. જ્ઞાનીને ભૂતકાળના જ્ઞાનીને ઓળખવાની શક્યતા બોધબીજ સહિતના પુરુષનું છે એમ બીજું છે, કેમ કે એ પામી જાય છે ત્યાંથી. જ્ઞાનીના વચનોની પરીક્ષા સર્વજીવને સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ જ હોત. કેવી વાત કરી છે? જો બધા જે જ્ઞાનીની વાણીને ઓળખી શકતા હોય તો મોક્ષ તો બહુ સુલભ હોત, તો બધા પામતા પામવા માંડે. ખોખ જીવ પામે છે એ બતાવે છે કે જરાક એટલું સુલભ નથી, અથવા યોગ્યતા માગે છે એ વાતને સમજવાની, કોઈ ચોક્કસ પ્રકારની ખાસ પ્રકારની યોગ્યતા માગે છે. એ બીજા પ્રશ્નનો ઉત્તર પૂરો થયો. બીજો પ્રશ્ન, જ્ઞાનીની વાણીને અને અજ્ઞાનીની વાણીના ભેદને કેવી રીતે સમજવો, કોણ સમજે, કેવી રીતે સમજવો, એમાં ભેદ શું છે અને એ ભેદ કોણ સમજે, આટલા પડકારથી બીજો પ્રશ્નનો ઉત્તર ચાલ્યો છે. પ્રશ્ન ગમે તે હોય આને શાંતિ જોઈ છે અને આને શાંતિ નથી જોઈ છે એવું છે. અત્યારે બોલ ઉપર તોલ થઈ જાય એવો વિષય છે, એક વાત કરે ને બોલ ઉપર તોલ થઈ જાય, માપી લે તોડવું એટલે માપી લે. જીનાગમનો મતિશ્રુત આદિ જ્ઞાનના પાંચ પ્રકાર કયા છે? એ મતિશ્રુત અવધિ મનો પર્યંગને કેવળ એ જે પાંચ પ્રકારના જ્ઞાન છે અને એ પાંચે પ્રકારની જે જ્ઞાનની વિશેષતાઓ છે તે યથાર્થ છે. જૂનાગઢમાં કહેલી તે સંદેહને યોગ્ય નથી, અથવા તો ઉપમા છે, અલંકાર છે, કોઈ અતિશયોક્તિથી જ્ઞાનને એવી રીતે બતાવવામાં આવ્યું છે એમ પણ વિચારવા યોગ્ય એવો ઉત્તર છે. પ્રશ્ન ગમે તે હોય પણ ઉત્તરમાં એ વાત જૂનાગઢમાં મતિ શ્રુત આદિ જ્ઞાનના પાંચ પ્રકાર એ જ્ઞાનના પ્રકાર સાચા છે, ઉપમા વાચક નથી. તો ઉપમા આપી દીધી છે કે કેવળ જ્ઞાન તો જ્ઞાનના સાગર છે, માટે એ ઉપમા આપી છે એમ નથી. ખરેખર તો ઉપમા નાની પડે છે, ટૂંકી પડે છે, સાગર નાનો પડે છે, જ્ઞાન એટલું મોટું છે. ઉપમા વાચક નથી. અવધિ મનોપર્યવાદી જ્ઞાન વર્તમાન કાળમાં વ્યવચ્છેદ જેવા લાગે છે, તે ઉપરથી તે જ્ઞાન ઉપમા વાચક ગણવા યોગ્ય નથી. અવધિ જ્ઞાન એટલે ભૂત કે ભવિષ્યના કાળ અને ક્ષેત્રની મર્યાદાનું જ્ઞાન કરે, વર્તમાન નહીં. વર્તમાનમાં પણ વર્તમાન ક્ષેત્ર એ તો ક્ષેત્રો તો બધા ત્રણેય કાળ લોકના વર્તમાન છે, પણ કાળમાં ભૂત અને ભવિષ્ય છે, તો એ સંબંધીનું અવધિ જ્ઞાનથી ધ્યાન થાય ઉપયોગ લંબાવીને. અત્યારે દેવલોકમાં આમ, ફલાણા દેવલોકમાં ફલાણા જીવ અત્યારે આ બધા આમ બેઠાને ધર્મ ચર્ચા કરે છે, ઉપયોગમાં લાવે. અથવા ભૂતકાળમાં આનું આમ બન્યું હતું, અથવા ભવિષ્યમાં આમ બનશે. અવધિ એટલે મર્યાદા, એવી જુદી જુદી ક્ષોભ અનુસારની મર્યાદા હોય છે, કોઈને ઓછી કોઈને વધારે. અને મનોપર્યોગ જ્ઞાન એટલે બીજાના મનના પૂતગળો જ્ઞાનમાં ગણાય. જેમ એક માણસ બીજાનું શરીર જોવે છે, બીજાની આંખ જોવે છે, મોઢાના હાવભાવ જોવે છે, એના ઉપરથી એ શાંત છે કે ગુસ્સામાં છે કે હાસ્યમાં છે કે શોકમાં છે એમ ખબર પડે છે. શરીરના પૂતગળો, મુદ્રાના પૂતગળો, મુખાકૃતિના પૂતગળો છે, પરમાણુના અનુમાન કરે છે ને અભાવમાં. એમ અહીંયા સાતેની જગ્યાએ વચ્ચે બહુ જ નાનું અંગુરના અસંખ્યમાં ભાગ જેટલું એકદમ ઝીણું આઠ પાંખડીનું કમળ છે, જે ચક્ષુ ઇન્દ્રિયથી જણાય એવું નથી. ચક્ષુ ઇન્દ્રિયથી નહીં પણ દૂરબીન કોઈ મૂકે તો દૂરબીનથી પણ જણાય એવું નથી, એટલા બધા સૂક્ષ્મ પૂતગળો છે. પણ મનોપર્યોગ જ્ઞાન મુનિ દશામાં ઉત્પન્ન થતું, શુદ્ધ ચારિત્રના નિમિત્તે ઉત્પન્ન થતું, ચારિત્રની વિશુદ્ધિના નિમિત્તે જ્યારે એ જ્ઞાન પ્રત્યે છે ત્યારે એ પૂતગળો જણાય છે, જ્ઞાનમાં આવે છે. સામાન્ય છાતીમાં રહેલા કમળના આકારે રહેલા મનના પૂતગળો જોઈ શકે છે. મનોપર્યોગ જ્ઞાનના ઉપયોગથી ઉપયોગ મૂકે ત્યારે, ન મૂકે ત્યારે નહીં. અને એના હલન ચલન ઉપરથી એ જીવ એના મનમાં શું વિચાર કરે છે એ જાણી શકે છે કે અત્યારે આ ભાઈના મનમાં આવો વિચાર ચાલી રહ્યો છે એમ પકડી શકે છે. બરાબર ચોખ્ખો અનુમાન નહીં, પોતાના તો થોડું અનુમાન કરવું પડે, એમાં ચોખ્ખું પકડાય કે આવો વિચાર ચાલે છે, આવો વિચાર ચાલે છે. એ ચારિત્રની વિશુદ્ધિના નિમિત્તે થાય છે. મુનિદશા પહેલા એટલો જ્ઞાનનો ઉઘાડ કોઈને નથી થતો, અને બધા મુનિઓને થાય છે એમ પણ નથી બનતો, પણ કોઈ મુનિને થાય છે. આમ તો એ નિમિત્ત સંબંધીનું જ્ઞાન છે, મનોપર્યોગ જ્ઞાન છે એ પરને વિષય કરે છે, અવધિ જ્ઞાન પણ પરને વિષય કરે છે, પણ એવો એક જાતનો ઉઘાડ છે. એવા કોઈ આ ધર્માત્માઓ કે એવા કોઈ ઉઘાડવાળા જીવો જોવામાં આવતા નથી, વ્યવચ્છેદ જેવા એટલે કોઈ લગભગ નથી. તે ઉપરથી
ચારિત્ર થાય છે કે અંતર ચારિત્ર
અંતમ કાળમાં છે. આજે મનો પરિવજ્ઞાન છે એ આત્માના ચારિત્રથી થાય છે, સ્વરૂપ આચરણ
જુદું છે
ના, એટલે એ તો પ્રગટ થઈ ગઈ, લબ્ધિ થઈ ગઈ, મનો પરિવજ્ઞાનની લબ્ધિ થઈ ગઈ. આત્માના શુદ્ધ ચારિત્રને કારણે એ પરિણામ નિમિત્ત પડીને એ જ્ઞાનમાં લબ્ધિ થઈ ગઈ. પછી એ લબ્ધિનો ક્યારેક ઉપયોગ કરે છે તો બીજાના મનમાં આ વાત જાણી શકે છે. જયારે ઉપયોગ કરે ત્યારે એ સ્વરૂપમાં ઉપયોગ ન હોય, તો પરિણતિ હોય, સઠાગુણ સ્થાનની પરિણતિ હોય પણ ઉપયોગ ન હોય. પણ જે થયું છે એ ચારિત્રના શુદ્ધ ચારિત્રના નિમિત્તે ઉઘાડ થયો છે, બીજાને ન થાય, મને દશા સિવાય કોઈને ન થાય એમ કહ્યું. તે ઉપરથી તે જ્ઞાન ઉપમા વાચક ગણવા યોગ્ય નથી. અત્યારે કોઈને નથી દેખાતો માટે આ બધી વાતો શાસ્ત્રમાં કોઈ ઉપમાથી કરી છે કે કઈ ચડાવીને કરી છે, મીઠું મરતું ભભરાવીને કરી છે, એવું કઈ માનવા જેવું નથી, એવું ના વિચારવું. એ જ્ઞાન મનુષ્ય જીવોને, જેવો એ જ વાત કરી છે, એ જ્ઞાન મનુષ્ય જીવોને ચારિત્ર પર્યાયની વિશુદ્ધ ચારિત્રમિતાથી ઉપજે છે. એ જ્ઞાન મનુષ્ય જીવોને ચારિત્ર પરિણામ, મનુષ્ય સિવાય નથી હોતું મનો પરિયોજના, બીજાને નથી હોતું, કારણ કે છઠ્ઠો ગુણસ્થાન મનુષ્ય સિવાય આવે ને, બાકીની ત્રણ ગતિમાં ચોથું ને પાંચમું ગુણસ્થાન છે, એ સિરિંજમાં પાંચમું છે, દેવ માર્ગ એને તો ચોથાથી આગળ છે. સ્વરૂપ સ્થિરતા સરોક્ષિરતાના નિમિત્તે પ્રગટેલી એ લબ્ધિ છે. વર્તમાન કાળમાં તે વિશુદ્ધ તારતમ્યતા પ્રાપ્ત થવી દુર્લભ છે, કેમ કે કાળનું પ્રત્યક્ષ સ્વરૂપ ચારિત્ર મોહની આજે પ્રકૃતિના વિશેષ બળ સહિત વર્તતું જોવામાં આવે છે. એટલે જ્ઞાની હોય તો પણ એટલું વિશુદ્ધ ચારિત્ર અત્યારે હોય એવું જોવામાં આવતું નથી. આ કાળમાં ચારિત્રમોહની એટલી બધી વિશુદ્ધિ થાય તો કઈ દેખાતું નથી, માટે આ કાળમાં એવા જ્ઞાનીઓ જોવામાં આવતા નથી. સામાન્ય આત્મચારિત્ર પણ કોઈ જીવને વિશે વર્તવા યોગ્ય છે, એટલું બધું ઊંચી કોટીનું શુદ્ધ ચારિત્ર નહીં, પણ સામાન્ય આત્મચારિત્ર છે એ પણ કોઈ જીવને જ વિશે વર્તવા યોગ્ય છે. તેવા કાળમાં તે જ્ઞાનની લબ્ધિ વ્યવચ્છેદ જેવી હોય એમાં કાંઈ આશ્ચર્ય નથી. એટલે મનોપરિવજ્ઞાનની લબ્ધિ ત્યારે વ્યવચ્છેદ જાણે કે નાશ પામેલી હોય એવી પરિસ્થિતિ દેખાય તો એમાં કાંઈ અમને આશ્ચર્ય લાગતો નથી. સામાન્ય આત્મચારિત્ર એટલે ચોથું ગુણસ્થાન પણ કોક જીવને આવે છે, એ તો સામાન્ય આત્મચારિત્ર છે. જે છઠ્ઠા ગુણસ્થાનમાં મનોપરિવજ્ઞાનની લબ્ધિ પ્રગટ કરે એ તો વિશેષ આત્મચારિત્ર છે, દશાનું ઉગ્ર આત્મચારિત્ર છે. આ તો સામાન્ય છે એ પણ કોઈ જીવને હોવા યોગ્ય છે. તેવા આ કાળમાં તે જ્ઞાનની લબ્ધિ એટલે મનોપરિવજ્ઞાનની લબ્ધિ વ્યવસાય જેવી હોય એમાં કઈ આશ્ચર્ય દેખાતું નથી. તેથી તે જ્ઞાન ઉપમા વાચક ગણવા યોગ્ય નથી, એટલે એને ઉપમા વાચક ન ગણવું એમ કે બરાબર એવું જ્ઞાન પ્રગટી શકે છે. અને એ જ્ઞાનનું સામર્થ્ય છે આત્મસ્વરૂપ વિચારતા તો તે જ્ઞાનનું કાંઈ પણ અસંભવિત પણ દેખાતું નથી. આત્મામાં તો એટલી બધી શક્તિ છે, જ્ઞાન શક્તિ છે, તેવો જ્ઞાન પર્યંતની સર્વજ્ઞ શક્તિ છે એ જોતા તો કાંઈ મનોપરો જ્ઞાન પ્રત્યે કે ન પ્રત્યે એવું કાંઈ અસંભવિત પણ જરાય લાગતું નથી. એવું શક્તિ સામર્થ આત્માનું આત્મસ્વરૂપ વિચારતા દેખાય છે.
અજ્ઞાની હોય, અજ્ઞાની હોય એનો ક્ષયક્ષર તીવ્ર હોય તો સામાન્ય મનની વાત કરી લઈએ છે,
અનુમાન જ્ઞાન છે એ શ્રુત જ્ઞાન નો ભેદ છે અને એ પરોક્ષ જ્ઞાન છે. અમુક પ્રકારની એમની તો વિશુદ્ધિ હતી પણ મનોપરિવજ્ઞાન ની નહીં, છતાં મનોપરિય જ્ઞાન ને નહીં, કેમ કે મનોપરિય જ્ઞાન મુનિ દશા સિવાય એવું છે કે લબ્ધિઓના અનેક પ્રકાર છે, અસંખ્ય પ્રકારની લબ્ધિ છે, અસંખ્ય પ્રકારની સામે વિશુદ્ધિ છે, ઘણા પ્રકારો છે. આપણું હજુ કામ ન કરે એટલે પણ એમનામાં અમુક સિદ્ધિ લઈ જતો એ વાત આપણે ચર્ચામાં આવી ગઈ કે પોતે સ્વીકારી છે કે સિદ્ધિ યોગ છે. પણ એની સાથે આરાધનાનું કઈ નિમિત્ત છે, આગળ પાછળ કોઈ આત્માના સ્વરૂપની વિશુદ્ધિની નિમિત્ત છે એમને પણ સાધક જે છે ને, નહીતર તો એમનું જે અજ્ઞાન ઉપયોગ જેને કહીએ, મેલી વિદ્યા જેને કહીએ, એ રીતે પણ કેટલીક લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. અથવા કોઈ માર્ગાનુસાર જીવોને પણ સરળતા આદિ ગુણને કારણે પણ એવી લબ્ધિઓ ઉત્પન્ન થાય છે, અને જ્ઞાની પુરુષોને પણ એવી લબ્ધિઓ ઉત્પન્ન થાય છે. ત્રણ પ્રકાર છે અમારા ચર્ચા માટે. સર્વ જ્ઞાનની સ્થિતિનું ક્ષેત્ર આત્મા છે. ગમે તે જ્ઞાન પાંચમાંથી પ્રગટ થાય ને એની સ્થિતિ હોય તો એ સ્થિતિનું ક્ષેત્ર આત્મા છે. આત્મા સિવાય બીજું કોઈ નથી, અંદર બુદ્ધિ ભરેલું છે એમ કે છે, એનું ક્ષેત્ર આત્મા છે. તો પછી અવધિ મનોપર્યવાદી જ્ઞાનનું ક્ષેત્ર આત્મા હોય એમાં સંશય કેમ ઘટે? એમાં કઈ સંશય કરવા જેવું નથી. યદ્યપિ શાસ્ત્રના યથાસ્થિત પરમાર્થના અગ્નિજીવો તેની વ્યાખ્યા જે પ્રકારે કરે છે તે વ્યાખ્યા વિરોધવાળી હોય, પણ પરમાર્થ તે જ્ઞાનનો સંભાવ છે. એ કહી દીધું કે અત્યારે કેટલાક શાસ્ત્રના અજ્ઞાની શાસ્ત્રના યથાસ્થિત પરમાર્થના અગ્નિજીવો છે. શાસ્ત્રમાં જે પરમાર્થ કહ્યો છે એ પરમાર્થથી જે અજાણ્યા છે એવા જીવો આવા બધા પદની વ્યાખ્યા કરવા જતા અન્યથા પ્રકારે વ્યાખ્યા કરે છે, કંઈક વિરોધાભાસ ઉત્પન્ન થઈ વ્યાખ્યા કરે. જેમ કે કેવળ જ્ઞાન, ભગવાન મહાવીર સ્વામીને કેવળ જ્ઞાન તૃટી ગયું ત્યારે એ કેવળ જ્ઞાન તૃટ્યું છે એ બતાવવા એમણે એમ કહ્યું કે જાઓ ભાઈ મારી તબિયત બગડી છે, એમને કઈ ડાયરિયા જેવું થઈ ગયું, મને લોહી લોહીના જાડા થઈ ગયેલા, લોહીખંડ વાપરે છે શાસ્ત્ર ભાષામાં. મારી નાણા રોગની દવા ફણાળા શ્રાવકના ઘરે, એના ફણાળા ઓરડામાં એક રૂ ઘડો પીડ્યો છે, એ ઘડાના ઉપરના તળિયે ચોટેલી છે. આમ તમે ઘડામાં જોશો તો ખાલી લાગશે તમને ઘડો, પણ મારા કેવળ જ્ઞાનમાં દેખાય છે કે એ ઉપરના તળિયે ચોટેલી છે. ત્યાંથી તમે ઉખાડીને લઈ આવો, એ દવાથી મારો ગરમ નતું જશે. એમ કહીને કેવળ જ્ઞાનની સિદ્ધિ કરી કે જુઓ એના ઘરે ગયા વિના, એ ઘરો જોયા વિના, ઘરનો ઓરડો જોયા વિના, દવા જોયા વિના, દવા ક્યાં પડી છે કહી દીધું કે નહીં? કેવળ જ્ઞાન વિરોધાભાસ ક્યાં આવ્યો? એવી રીતે કેવળ જ્ઞાની, કેવળ જ્ઞાનીનો ઉપસર્ગ હોય નહીં કેવળ જ્ઞાન થયા પછી, એટલે એને કોઈ એવું દરદ થાય નહીં. દરદ થાય તો પણ દવાની યાચના કરેણી છદ્મસ્થને જે મુનિ હોય તો ન કરે, આ તો મુનિંદ્ર છે કેવળ જ્ઞાની છે, મુનિરાજ પણ દવાની યાચના કરે નહીં. એમને કોઈ ઔષધિ દાન આપે તો આહારમાં ભેરવી દે ઔષધિ, બીજી વાર તો લેતા નથી ને મને, બીજી વાર તો આહાર દવા ન લઈએ, પાણી ન લઈએ, આહાર ન લઈએ, એટલે એમને તો કોઈ ઔષધિ દાન આપે એટલે ખબર પડે કે આ મુનિરાજને કાંઈક આવો રોગ થઈ ગયો છે અને રોગનો ઉપસર્ગ એમને વર્તે છે. તો કોઈ બીજા શ્રાવક ધર્માત્મા હોય તો એને આહાર દાન આપે ત્યારે અંદર ભેળવી દે. આથી છૂટી દવા તો માગે નહીં લે પણ નહીં, એમને દવા મગાવી એટલે યાચના કરી. એ બધો કેવળ જ્ઞાનથી વિરોધાભાસમાં જાય છે. કેવળ જ્ઞાન એને એવી સ્થિતિ હતી નથી, એ પ્રકાર હતો નથી, પણ કેવળ જ્ઞાન એટલે એમ કહે છે કે યદ્યપિ શાસ્ત્રના યથાસ્થિત પરમાર્થના અગ્નિજીવો તેવી વ્યાખ્યા જે પ્રકારે કરે છે તે વ્યાખ્યા વિરોધવાળી હોય, પણ પરમાર્થ તે જ્ઞાનનો અસંભવ છે એમ નથી. પરમાર્થે એનું જ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે, શાસ્ત્રમાં છે એ વાત બરાબર છે, શાસ્ત્રમાં વાત ખોટી નથી કેવળ જ્ઞાનની, તો લોકાલોકને જાણે, પણ એ પરમાર્થે અજાણ્યા છે એવા જીવો કંઈક ગરબડ કરી જાય છે એ વિષયને જાણતા નથી. જીનાગુણમાં તેની જે પ્રકારના આશયથી વ્યાખ્યા કરી હોય તે વ્યાખ્યા, હું અહીંયા પણ આશય શબ્દ લીધો, જીનાગમમાં તેની જે પ્રકારના આશયથી વ્યાખ્યા કરી હોય એટલે કે સસરાયનો અભાવ થાય એવા આશય છે એ વ્યાખ્યા કરી છે કે અવજ્ઞાન ક્યારે પ્રગટ્યું, કે કસાયનો અભાવ થયો ત્યારે પ્રગટ્યું. ત્રણ કસાયનો અભાવ થાય ત્યારે મને પરિજ્ઞાન થાય. ચારે ચાર કસાયનો એટલે સર્વથા કસાયનો અભાવ થાય પરિપૂર્ણ ત્યારે તે અવજ્ઞાન ઉત્પન્ન થાય એવા આશયથી એ વ્યાખ્યા કરી હોય. અને અજ્ઞાની જીવો આશય જાણ્યા વિના જે વ્યાખ્યા કરે એમાં મોટો ભેદ હોય, એમાં કાંઈ આશ્ચર્ય નથી. એમાં તો કસાય આવી ગયો, લોક કસાય ક્યાં મૂક્યો? દસમા ગુણસ્તરે સૂક્ષ્મ સંપ્રદાય હોય છે તો વિકલ્પ નથી આવતો. દસમા ગુણસ્થાને સૂક્ષ્મ સંપ્રદાયમાં લોકનો સૂક્ષ્મ કણ છે એનો પણ વિકલ્પ નથી કે મારે આહાર લેવો કે મારે દવા લેવી કે મારે કાંઈ જોઈએ કે કરે એવો લોભ નથી. એ પરમાણુ તો તેરમા ગુણસ્થાને વિતરાગ દશામાં ક્યાંથી આવ્યો? ત્યાર પછી તો અગિયારમું બારમું ગુણસ્થાન આવ્યું ક્ષીણ કસાયમાં, અને એ ગુણસ્થાન પાર કરીને કેવો જ્ઞાનનું તેરમું ગુણસ્થાન આવ્યું? તો અહીંયા કસાય ક્યાંથી આવ્યો? ચલાવો દવા એ તો કસાય છે, અને તો તીવ્ર કસાય છે. પાછો કસાય છે એમને પણ તીવ્ર કસાય છે, અશુભ ભાવ છે. શુભ ભાવ એ નથી, દવા લેવાનો ભાવ તો શુભ ભાવ નથી, અશુભ ભાવ છે. આ તબિયત બગડીને દવા લેવાનું મન થાય છે ને, દવા માટે જેટલા વિચારો આવે બધા અશુભ ભાવ છે. હા, એ તો અસાતા ન હોય. આમ તો એમને અનંતી સાતા વર્તે છે, પણ સાતા કે અસાતા પૂર્ણ પ્રકૃતિ કોઈ હોતી નથી, બધી પ્રકૃતિ અધૂરી જ હોય છે. એટલે અસાતા એને ગણે છે કર્ણાનુ યોગની અંદર હિસાબ કિતાબ મૂકનારા, તો એનો હિસાબ મૂકે છે કે કેટલો હિસાબ છે. તો એક મોટા સમુદ્રની અંદર સ્વયંભૂરમણ સમુદ્રની અંદર ઝેરનું ટીપું નાખો તો એ પાણી પીએ તો કોઈ મરે કે ન મરે? કે ન મરે, એટલી અસાતા હોય છે. એટલે એ અસાતાવશ વિકલ્પ પણ ન ઉઠે, અને એ અસાતાવશ વિકલ્પ અનુસારની પ્રવૃત્તિ પણ ન થાય. માણસને કસાય થાય, કસાય તીવ્ર થાય, કસાય મનમાં થોડો અલ્પ થાય ત્યાં સુધી તો બીજાને ખબર ન પડે કે કેવો કસાય અંદર વર્તે છે. પછી એ કસાય તીવ્ર થાય એટલે મોઢા ઉપર હાવભાવ આવે ત્યારે ખબર પડે કે આને આ જાતનો કસાય લાગે છે. પછી બહુ તીવ્ર કસાય થાય ત્યારે વાણી સુધીની પ્રવૃત્તિ થાય. તો ભગવાનને જયારે ભગવાને વાણી કરી કે આવો મારા માટે દવા, ત્યારે કેટલો તીવ્ર કસાય તીવ્ર થયું? થર્ડ સ્ટેજ માં આવી ગયા, કસાય નો થર્ડ સ્ટેજ થઈ ગયો. એનો તીવ્ર અસાતા થઈ ગયો. એટલો ઉદય તો કોઈ કેવળ જ્ઞાનીને અસાતા નો હતો, કોઈ કેવળ જ્ઞાનીને ન હોય. તીર્થંકર તો આમ તો અનંત પુણ્યના ધણી છે, એટલો પુણ્ય તો જગતમાં કોઈને નથી, ઇન્દ્રોને નથી, ચક્રવર્તીઓને નથી, કેમ કે એ બધા એને મંડન કરવા આવે. સર્વોત્કૃષ્ટ પુણ્યની પ્રકૃતિ હોય તો તીર્થંકર પ્રકૃતિ છે, અને એ પ્રકૃતિનો ઉદય આવ્યા પછી આવે અસાતા ઉભી છે. એ વાત તો કરણાનું યોગને સમજવાની નથી, કેવળ જ્ઞાનને સમજવાની નથી, કસાયને સમજવાની નથી, આત્મ સ્વરૂપને સમજવાની. એટલે વાતને ક્યાંય સમજણ રહેતી નથી. બધાને આખા જગતના સત ઇન્દ્ર વંદિત છે, સો ઇન્દ્રોથી વંદિત છે. જગતમાં જેટલા ઇન્દ્ર ગણો ત્રણેય લોકના સો ઇન્દ્રો મૂકીએ તો એ બધાથી એ વંદિત છે. તો સર્વોત્કૃષ્ટ પુણ્યના ગણે છે. એને કઈ બીજાથી ઓછું પાપ પુણ્ય હોય એ તો કોડમલજીએ તો દલીલ આપે છે કે જે ઇન્દ્રોને હજારો વર્ષે આહારનો વિકલ્પ છે અને એટલી અસાતા ન થાય કે એને રાંધીને ખાવું પડે કે રસોઈ બનાવડાવીને જમવું પડે, એને વિકલ્પ ઉઠે ત્યાં કંઠમાંથી અમી જરે 10,000 વર્ષે એક વિકલ્પ આવે કંઠમાંથી અમી જરે અસાતા થઈ જાય, દુઃખ બંધ થઈ જાય, તૃપ્તિ થઈ જાય. એ જેને અવલંબન કરે એને હાર એના હાર માટે એને શિષ્યને મોકલવો પડે, જાઓ તમે ફલાણાથી હાર લઈ આવો, ફલાણું લઈ આવો. દેવ કરતા દેવ કરતા આ તો દેવાથી દેવ છે, દેવ નથી પણ દેવોના પણ દેવ છે, દેવાના દેવોને પણ આરાધ્ય દેવ છે. એને એવો પાપનો દેવ હોય એ વાત કઈ બનવા જેવી
નથી.
કોઈ ઈચ્છા નથી કરી, હવે કેવળ જ્ઞાન થયા પછી કેવી રીતે કરી? બરાબર. અને ઉપસર્ગમાં જો ઈચ્છા કરે તો ઉપસર્ગથી હારી ગયા છે. શું ત્યારે મુનિરાજને કે કેવળ જ્ઞાનીઓને ઉપસર્ગ જય વર્તે, ઉપસર્ગથી હાર નથી કરતો. તે સૂત્ર છે ઉમા સ્વામીનું એકાદશેજીને. શું સૂત્ર છે? 11મા અધ્યાયનું આ સૂત્ર છે એકાદશેજીને. પછી આ પેલા સાગરજી પહેલી વખત મળ્યા ને ત્યારે એ દલીલ એમને આપી હતી, કેવળ જ્ઞાનની ચર્ચા નીકળી હતી. એટલે જુઓ ભગવાનને આહાર હોય છે, કવળ આહાર ન હોય પણ આહાર તો હોય છે. 11 પ્રકારના પરિષય લીધા છે કે નહીં કે ઉમા સ્વામી મહારાજો એ ઉમા સ્વાપી કે છે. 17 સૂત્ર તો ગ્રંથ બે માન્ય છે. આજે કેવી રીતે એનો અર્થ કરે છે? બધા જો એમાં સુધા પરિષય લીધો છે, સુષા પરિષય લીધો છે, ફલાણો પરિષય લીધો છે, આ પરિષય લીધો છે, 11 પરિષય નામ છે. તો ભગવાનને પરિષય થયો અને આહાર લીધો હોય કે અમે એવો અર્થ નથી કરતા. કે અમે એવો અર્થ કરીએ છીએ કે પ્રકૃતિના પરમાણુનો જે અંદર બંધ રહી ગયો છે સત્તામાં, એનો ઉદય આવે છે. પણ ભગવાન વિતરાગ હોવાથી અને નિર્મોહી દશામાં હોવાથી એના ઉપર વિજય મેળવે છે. એટલે એકાદશ ઉપસર્ગનો અથવા એકાદશ પરિષદનો એમને પરિષદ જય વર્તે છે. એમ અમે અર્થ કરીએ છીએ પરિષદ જયનો, અને તમે અર્થ કરો છો પરિષદ હારનો. હવે કયો અર્થ યોગ્ય છે તમે વિચારો? પરિષદ પરાજય બરાબર છે ભગવાન માટે કે પરિષદ જય બરાબર છે? પછી થોડું વિચારતા છે કે નહીં, આ કઈક વાત સમજી નહીં કહેવાય છે. આપણે એમને સમજાવ્યા દલીલ આપી દઈએ છીએ, વાત કઈ સમજી નહીં કરે. પેલા સાગર પેલા ભાવનગરમાં આવેલો રાધનપુરીના નંદાનો ફોલો કરતા હતા ને, એ અર્થમાં અમારે પછી ચર્ચાનો પ્રસંગ બને.
દવા લેવું કરો દ્રષ્ટિ પરની જ થઈ ગયું ને, મૂળમાં
એ તો સામાન્ય દેહાભ્યાસી જીવ હોય ને સંસારમાં, એના જેવા કેવળ ભગવાનને બનાવી દીધા. પછી એમાંથી આ લોકો વૈષ્ણવ લોકો પછી 56 ભોગ ધરાવવાના શરૂ કર્યા. આ એક આહાર શરૂ થયો એમાંથી પછી કોઈ પછી ઉતરાયું લોકો બધા નીકળ્યા છે એકમાંથી જ, તે સફળમાંથી બધા શરૂ થયા છે. શું એને 56 ભોગ શરૂ કર્યા અને એના ઉપર પછી જમીલીએ ભગવાન એટલે પાનનું બીડું, પાન પણ ખવડાવ્યા ભગવાનને. પાંડુરંગ શાસ્ત્રીજી આવે છે ને, જોયો તો ખરા કે ઈશ્વરનું માનુષીકરણ કર્યું છે કે પંડિત વિદ્વાન છે ને શાસ્ત્ર છે કે ઈશ્વરનું માનુષીકરણ કરી નાખ્યું. 56 ભોગ એના ઉપર પાનનું બીડું, સારું છે કે બીડી ઉપર સિગરેટ આપતા નથી? ટીકા કરો પોતે સંપ્રદાય ની, પોતાના સંપ્રદાયમાં વિકૃતિ આવી હોય ને, વિદ્વાનો શાસ્ત્રો વાંચતા એટલે ખ્યાલ તો આવે કે આ બધી વિકૃતિ આવી, શાસ્ત્રમાં મૂળ આવી વાતો છે જ નહીં, આ બધું ક્યાંથી આવ્યું આવું બધું? પછી એ જાતની ટીકા કરવાના, જાહેરમાં બોલે એ સંપ્રદાય વિરુદ્ધ જાહેરમાં બોલે, આખો સંપ્રદાય હાલે છે પાનબીડા વાળો. પછી એ પાનબીડાના પ્રસાદ એ બધાને કચ્છો 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 આપે, ભગવાનની પ્રસાદ આબડું ભગવાનને ધરાવેલું ચાલે સંપ્રદાય નતો. જૂનાગઢમાં તેને જે પ્રકારના આશયથી વ્યાખ્યા કરી હોય તે વ્યાખ્યાને અજ્ઞાની જીવો આશય જણ્યા વિના જે વ્યાખ્યા કરે તેમાં મોટો ભેદ હોય એમાં આશ્ચર્ય નથી. અને તે ભેદને લીધે તે જ્ઞાનના વિષય માટે સંદેહ થવા યોગ્ય છે, પણ આત્મદ્રષ્ટિએ જોતા તે સંદેહનો અવકાશ નથી. તે ભેદને લીધે તે જ્ઞાનના વિષય માટે સંદેહ થવા યોગ્ય છે. આ એક તરફથી આવી રીતે ભૂખ લાગે, હાર મગાવે, બીજી બાજુથી આપણે આમ કરીએ આ જ્ઞાન કઈ જાતનું, એ બધી વાતમાં શંકા પડે. પણ આત્મદ્રષ્ટિએ એટલે આત્માના સામર્થ્યની દ્રષ્ટિએ જોવામાં આવે, આત્મામાં કેટલી શક્તિ રહેલી છે, જ્ઞાન શક્તિ અગાધ છે, એ દ્રષ્ટિએ જો આત્માનો વિચાર કરવામાં આવે તો કેવળ જ્ઞાનમાં શંકા પડે એવું નથી. અને એ ત્યાંથી નક્કી એ ચક્ષુ ઇન્દ્રિયથી નક્કી થાય છે, કે માણસને ચક્ષુ ઇન્દ્રિયમાં ચણાની દાળ જેટલો ઉઘાડ છે પ્રદેશનો, વિશુદ્ધિનો, કેટલું માપે? મોટો સામે હિમાલય હોય તો માપી લે કે આ તો આટલા 1000 ફીટ નીચે લાગે છે. કેટલું જોવાની જગ્યા કેટલી છે? ચણાની દાળ જેટલો ટેબલ હોય એટલું છે. પણ એટલું સેંકડો માઇલ દૂર હોય, 1000 માઇલ દૂર હોય, લાખો માઇલ કરોડો માઇલ દૂર હોય, એને પણ માપે, એને પણ જોવે, અને એના માટે માપ કાઢી લે, એનું અંતરનું માપ કાઢે, એના ક્ષેત્રનું માપ કાઢે. દેખાય છે આપણને પછી જ્ઞાનની શક્તિ કેટલી. એક માણસ નવું 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 ધ્યાન જ કરે છે, જન્મે ત્યારથી મરે ત્યાં સુધીમાં એટલો બધો અભ્યાસ કરે, એટલું બધું એને જાણવાનું મળે, જ્ઞાનમાં ક્યાંય ગરબી થાય છે કે હવે મારા જ્ઞાને એટલું બધું જાણ્યું ને કે હવે નવી જાણવાની જગ્યા જ નથી રહી, હવે હવે ક્યાં માતું નથી અંદર કાંઈ. ઉલટાનો જે જાણનારો છે એમ કે છે કે હજી જણાય તો સારું, હજી જણાય તો સારું, હજી જણાય તો સારું, હું કાશ્મીર જોવા જાઉં, હું અમેરિકા જોવા જાઉં, હું દેશ પ્રદેશ જોવા જાઉં. અરે દેવલોકમાં જવાતું હોય તો ત્યાં જવા તૈયાર છે, આ ચંદ્રમાં બધું જાય છે. કેમ કે જ્ઞાનમાં કોઈ ગરબી થતી નથી. ક્ષેત્ર કેટલું છે? શરીર પ્રમાણે. એ લોકો તો આટલું જ માને છે કે આ ભેગામાં બધું હમાય છે, ગરબી થતી નથી. ગમે એટલું જ્ઞાન આવે, અવગાહન શક્તિ નીકળે છે આમાંથી, અવગાહે છે. જેટલું જ્ઞાન આવે એ બધાની જગ્યા છે, જેટલું જ્ઞાન આવે એ બધાને લોકને પી જવાની એને જગ્યા છે. એ જ્ઞાનનું સામર્થ્ય છે. આત્મદ્રષ્ટિએ જોવામાં આવે તો જ્ઞાન અનંત જાણે, અનંતાગ્રહ ક્ષેત્ર કાળ ભાવને જાણે, એમાં કોઈ સંદેહ થાય એવું દેખાતું નથી, સંદેહનો કોઈ અવકાશ નથી. એમ કરીને એ પાંચે જ્ઞાન જીનાગંગે વિશે જે કહ્યું છે તે યથાર્થ છે, અને જે આશયથી કહ્યા છે પારમાર્થિક આશય પણ યથાર્થ છે. એ આશય સહિત એની સિદ્ધિ કરી છે. વિશેષતા વાત એ છે કે છે આગમનો વિષય, પણ આશય સહિત વાત કરે છે. આમાં પારમાર્થિક આશય રહેલો છે. કેવી રીતે કેવો જ્ઞાનનો વિષય લેશે તો એમાં પારમાર્થિક આશયનો વિષય લીધો, નહીં આમ જાણવાનો વિષય છે. અને એમને પોતાની વાત કરવી છે પરમાર્થને હારે નહીં, અને પારમાર્થિક દ્રષ્ટિકોણ જોડીને સ્વરૂપ બતાવે છે કેવળ જ્ઞાનનો, એ પરમાણુનું, એ સમયનું, કે જે કેવળ જ્ઞાનનો વિષય છે અને કેવળ જ્ઞાનનું સ્વરૂપ છે. એ બહુ સારો વિષય લીધો છે. 4 નંબરના કાર્યક્રમમાં તથા કૃષ્ણનો ઉત્તર એ લીધો છે.
જય પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવનો જય વિક્રમ.